તારીખ 16/7/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 633, 634 અને 635 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 367.
જ્ઞાની નિત્ય સહજ જ્ઞાનના ભૂમિમાં સ્વાવલંબનથી ટકે છે. જ્ઞાન અને સંયમ બંને આત્મા આશ્રિત છે. જ્ઞાન પણ આત્માને આશ્રય ઉપજે છે, થાય છે, સંયમપણે થાય છે. સંયમમાં જે પરમાર્થ સંયમ છે એ પણ આત્માના આશ્રય ઉગતો પર્યાય છે. બાહ્ય સંયમ શરીરાશ્રિત લોકમાં પ્રસિદ્ધ છે, એ ખરેખર સંયમ નથી. શરીરથી સંયમનું પાલન હોય અને પરિણામમાં અસંયમ પરિણામ હોય એવું બનતું હોવાથી, એવી સંભવિતતા હોવાથી એ ખરેખર સંયમ નથી. પણ આત્માના આશ્રયે ઉપયોગ લીન થાય, ઉપયોગ સ્થિર થાય અને વૃત્તિ પરપદાર્થમાં જાય જ નહીં ત્યારે એને વાસ્તવિક સંયમ અથવા પરમાર્થ સંયમ કહેવામાં આવે છે. આમ જ્ઞાન અને સંયમ બંને પ્રકારના પરિણામ આત્માને આશ્રય છે. જ્ઞાન પુસ્તકના આશ્રય નથી, જ્ઞાન વાણીના આશ્રય નથી. એ જ રીતે સંયમ વાણીના આશ્રય નથી, સંયમ શરીરના આશ્રય નથી. પરાશ્રિત નથી એનો અર્થ પરમા એ બધા વાણી અને શરીર. એમ માનીને એમ જાણીને જ્ઞાની નિત્ય એટલે સદાય, કોઈ કાળે જ્ઞાની પરાશ્રિત સંયમમાં અવલંબન લે છે અને કોઈ કાળે આત્માનું અવલંબન લે છે એમ નહીં. જ્ઞાની તો સદાય સહજ જ્ઞાનનો પુંજ જે આત્મા, જેમાં સહજ જ્ઞાન સામર્થ્યથી સ્વભાવથી બેહદ છે, અપરિમિત છે એવા અનંત જ્ઞાનના પુંજમાં સ્વાવલંબનથી ટકે છે. ટકે છે કેવી રીતે ટકે છે વિશેષ નહીં, એમાં રહે છે, એમાં સ્થિર થાય છે, એમાં લીન થાય છે, એમાં ટકે છે. એક શબ્દ વધાર્યો છે. સ્વાવલંબનથી ટકે છે, અંતરમાં જ્ઞાનનું અવલંબન લઈને ટકે છે. એમ કે જાણવું બે પ્રકારે થાય છે, સ્વજ્ઞેયનું અને પરજ્ઞેયનું. પરજ્ઞેયનું જાણવું પરાવલંબનથી પણ થાય છે અને સ્વાવલંબન પૂર્વક પણ થાય છે, અને સ્વજ્ઞેયનું જાણવું યથાર્થપણે તો સ્વાવલંબનથી જ થાય છે. પરાવલંબન મારીને સ્વનું જાણવું ખરેખર થતું નથી, કેમ કે પોતે છે, પોતે જ છે. અને પોતે જો પોતાનું અવલંબન છોડી દે તો પોતા સંબંધીનું જાણવું સાચું નથી અથવા યથાર્થ નથી. આ મનેકાંત છે. એટલે જ્ઞાની તો જ્ઞાન ને સંયમ આત્મા આશ્રિત થાય છે અને પરાશ્રિત થતા નથી એવું માનતા હોવાથી સદાય પોતે સહજ જ્ઞાનના અવલંબનમાં ટકે છે, અંદરમાં ટકે છે. એનું કારણ પોતાનો પરિણામનો ઉપયોગનો આધાર મળે છે એને, અનંત જ્ઞાનનો પુંજ છે એને આધાર મળે છે. આધાર મળે છે એટલે એવો ભાવ છે કે હું આ છું એમ એનું અવલંબન લેવાય છે. એ અવલંબન દ્વારા, એ અવલંબનના પ્રકારને કારણે જ્ઞાની જ્ઞાનની પુંજાત્મામાં ટકી શકે છે, રહી શકે છે, લીન થઈ શકે છે, રમણતા કરી શકે છે. એમ કહીને જ્ઞાનને સંયમ પરાશ્રિતપણે માનનારા અનેકવિધ જે ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે કે જે મિથ્યા અભિપ્રાયો છે એનું એમાં ખંડન છે અથવા નિષેધ છે કે એ રીતે જ્ઞાને થતું નથી ને એ રીતે સંયમ પણ થતો નથી. કોઈ એવું તર્ક કરે કે આત્મા આશ્રિત તો સંયમ પાળે પણ શરીરાશ્રિત સંયમ ન પાળે, તો પણ શરીરાશ્રિત અસંયમ એ પણ પરાશ્રિત પરિણામથી થાય છે. જે પરિણામ આત્મા આશ્રિત થયું એ જ પરિણામ પરાશ્રિત ક્યાંથી રહેવાનું કે થવાનું કે નહીં થઈ શકે. માટે એ કુતર્ક પણ અહીંયા ચાલે એવું નથી. શરીરનો અસંયમ તો પરાશ્રિત વૃત્તિથી થાય છે, તે પણ તીવ્ર વૃત્તિ થાય ત્યારે. તો જે વૃત્તિ આત્મા આશ્રિત છે અને પરાશ્રિત પણ જેમાં નથી, વિકરાગ ભાવે છે, એને તો આપોઆપ જ પરમાર્થ સંયમની સાથે વ્યવહાર સંયમ એમાં થઈ જાય છે, આવી જાય છે. આ તો સ્વચ્છંદ અર્થે કોઈ એવો તર્ક કરે, અમને તો આત્મા આશ્રિત સંયમ છે, પછી શરીરનો સંયમ તો સંયમ જ નથી, પછી અમારે ક્યાં પ્રશ્ન રહ્યો? અને એ તો બધી નિમિત્તની વાતો છે, શરીર તો નિમિત્ત છે સંયમમાં, આત્મામાં અસંયમ છે, પછી શરીરના નિમિત્તની વાત ગણવાની રહેતી નથી. એ છે કે શરીરાધીન કેટલીક પ્રવૃત્તિમાં આત્માનો ઉપયોગ ન જાય અને પ્રવૃત્તિ થાય એવી પ્રવૃત્તિઓ થતી નથી. કેટલીક પ્રવૃત્તિઓ એવી છે, આહાર લેવો છે, એ ઉપયોગની ઈચ્છા ન કરે ને આહાર કોઈ લે, ઊંઘમાં લે છે કોઈ આહાર, એવી રીતે કોઈ આહાર લેવાતો નથી કે થતો નથી. ગળે કોળિયો ઉતારવો હોય તો ઉપયોગ ન દે એમને ઉતરી જાય એમ બધો. શરીરની કેટલીક પ્રવૃત્તિઓ આત્માના પરિણામને સાથે અવિનાભાવી થાય છે, જો કે બંને ભિન્ન છે તો પણ એવો જ કોઈ યોગ છે. તેથી આત્મા આશ્રિત સંયમ થાય છે એ તો પરાશ્રિતપણું ક્યાં કેવી રીતે કેટલું થાય છે એને જાણનારા છે, તેથી એ રીતે વિચિત્રતામાં અથાતા નથી. કલ્પના એ કરીને જેણે આત્મા આશ્રિત સંયમ માન્યો છે અને ખરેખર અંતરમાં આશ્રય કરતા નથી આત્માનો, એ પછી સ્વચ્છંદે કરીને એમ કહે છે કે શરીરનું કાર્ય શરીર કરે છે, અમે કરતા નથી, અમે તો આત્માના આશ્રયમાં પરમાર્થ સંયમ પાડીએ, એ વાત પણ એની સ્વીકારવા જેવી નથી. એ તો સામાન્ય બુદ્ધિમાં પણ એ વાતનો સ્વીકાર ન થાય તો જે સૂક્ષ્મ દોષના દેખનારા અને જાણનારા છે એ ગુણદોષના વિષયમાં જે કુશળ છે, જેનું જ્ઞાન બુદ્ધિ એ કાંઈ એવા સ્થૂળ દોષમાં છેતરાતા નથી. શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રનો નિમિત્ત, સત્શાસ્ત્રનું નિમિત્ત જે જ્ઞાનને હોય એ સત્શાસ્ત્રમાંથી એમ સમજે છે, સત્શાસ્ત્ર એને એમ કહે છે કે ભાઈ તારું જ્ઞાન તારે આશ્રિત છે અને શાસ્ત્રને આશ્રિત નથી. સત્શાસ્ત્રમાં તો એવા વચન પડ્યા છે, એવા વચન પડ્યા હોય તેને સત્શાસ્ત્ર કહીએ. શાસ્ત્રથી જ્ઞાન થાય અને નહીતર ન થાય, જ્ઞાન આત્મામાંથી ન થાય અને શાસ્ત્રથી થાય, એ મુજબમાં લખાણ હોય એ પુસ્તકો શાસ્ત્ર નથી, એને સત્શાસ્ત્ર કહી શકાય. એને લોકો જ્ઞાન કેમ માનો છો? લોકો તો મુક્તિ માને છે, અને અન્ય મતમાં તો એવી રીતે ફળ બતાવે. જો તમે આટલી વાર આ શાસ્ત્રનું પઠન કરશો, પઠન હો હજી તો બીજું કાંઈ નહીં, ખાલી પાઠ ભણી જુઓ, તો તમને આટલું ફળ મળશે. બંધાય છે જો કશાય મંદ હોય તો, પણ એ મુક્તિ સુધી લઈ જાય છે, કે તમને મુક્તિ પણ આ વાંચતા વાંચતા મળી જશે. એ સત્શાસ્ત્રો નથી, એ બધા મિથ્યા સિદ્ધાંત ધરાવનારા શાસ્ત્રો છે. એમાંથી આત્માને સાચું જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય એવું કદી બનતું નથી. સત્શાસ્ત્ર માનનારને તો સત્શાસ્ત્ર જ એમ કહે છે કે ભાઈ જ્ઞાન તો અનંત જ્ઞાનના પુંજના અવલંબનથી થાય છે, અથવા જ્યાં તારું જ્ઞાન સ્વભાવ રહેલો છે એ જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાનનો પ્રવાહ આવે છે. દર્શન જ્ઞાનનો પ્રકાશ તારા પ્રદેશમાંથી ઉઠે છે, તપાસ અનુભવ પ્રકાશમાં એક વચન છે, કે તારા દર્શન જ્ઞાનનો પ્રકાશ તો તારા પ્રદેશમાંથી ઉઠે છે, ઉત્પન્ન થાય છે. આ વાત વિચારની મર્યાદામાં રાખવા જેવી છે કે અવલોકનથી નિશ્ચય કરવા જેવો છે? જો કોઈ એમ કહે કે તમારા આંગણામાં સોનું પાકે છે, કોઈ પરમાણુ એવા છે કે તમારા આંગણામાં સોનું પાકે છે, તમારે સોનાની ખાણ સુધી જવાની જરૂર નથી, તો વિચાર કરી લઈએ કે પાકતું હશે, સારી વાત છે. એવું કાંઈ કહેશે તો પાકતું હશે, વિચાર કર્યો છે. મેં એનો વિચાર નથી કરતો, એની તપાસ કરે છે, અને તે પણ બરાબર લેબોરેટરી ટેસ્ટ કરે છે કે આ સોનું છે કે એની અંદર બીજું કાંઈ પણ છે. તો અહીંયા એમ કહે છે કે જ્ઞાન દર્શનનો પ્રકાશ, જે સૂર્યચંદ્રના પ્રકાશને જાણનારો પણ પ્રકાશ, ખરેખર તો પ્રકાશને જાણનારો આ પ્રકાશ છે, એ પ્રકાશ પોતાને જાણતો નથી અને બીજાને પણ જાણતો નથી, તો જળ રજકણના પરિણામ છે. અંધારું અને પ્રકાશ બંને જળના પર્યાયો છે, ચૈતન્યના પર્યાયો નથી. એ પ્રકાશ એના પ્રદેશમાંથી ઉઠે છે, એટલે કે તારા ક્ષેત્રમાંથી એ ઉત્પન્ન થાય છે. પ્રદેશ એટલે ક્ષેત્ર, તારા ક્ષેત્રમાંથી એ ઉત્પન્ન થાય છે. તો તું તારા ક્ષેત્રમાં તો જો કે આ પ્રકાશ અંદરથી જ્ઞાનનો થાય છે કે નથી થતો, કે હા મેં વિચાર કર્યો, જ્ઞાન તો આત્માથી થાય, વિચાર મને બરાબર વિચારમાં બેસે છે, વિચારથી સિદ્ધાંત મને માન્ય છે. એ વિચારની હદમાં રાખવાની કેટલીક વાતો છે, પણ કેટલીક વાતો એવી છે કે જે વિચારની હદમાં ન રાખવી જોઈએ, એને અવલોકનમાં લઈ જવી જોઈએ, તપાસમાં લઈ જવી જોઈએ કે એમ છે કે નહીં. તો એ જો યથાર્થ અવલોકન થાય, અવલોકનના અભ્યાસથી એમાં બરાબર અવલોકન કરવાની પદ્ધતિ થાય, એટલે એને જુદું પાડીને એકનું અવલોકન કરી શકાય, એનું નામ યથાર્થ છે. સાથે રહેલા જે રાગાદી ભાવોના ચિત્ર વિચિત્ર વિભાવોના અંશો એને ન ભેળવે ન મેળવે, અને એકલા જ્ઞાન દર્શનના પ્રકાશને જોઈ શકે, તો એમાંથી આનંદ તરંગ આવ્યા વિના રહેશે નહીં. એ જ્ઞાન આનંદની મોરવાળું થયું, એ જ્ઞાન સમ્ય જ્ઞાન થયું. ભગવાન આત્મા સદા અંતર્મુખ છે, જે ત્રિકાળી સ્વરૂપ છે એ અંતર તત્વ સ્વરૂપ હોવાથી અને એમાંથી થતા સ્વાભાવિક પરિણામનો પ્રકાર અને પ્રકૃતિ બહિર્મુખ થવાની નહીં હોવાથી આત્મા પોતે સદાય અંતર્મુખ છે એમ કહે છે. જ્ઞાનનો વિચાર ચાલે છે ને અનેક રીતે, તો જ્ઞાનનો સ્વભાવ બહિર્મુખ થવાનો નથી, જ્ઞાનનો સ્વભાવ પરસન્મુખ થવાનો નથી. છતાં પણ જો જ્ઞાન પર સન્મુખ થઈને પરિણમે તો એ જ્ઞાનનો વિભાવ હોવાથી એનું અનુમોદન કરવામાં આવતું નથી અથવા એનો પોતાપણે સ્વીકાર કરવામાં આવતો નથી. જેની પ્રતીતિમાં જ્ઞાન અંતર્મુખ સ્વભાવે છે એવું પ્રતીતરૂપ થાય એ વિભાવ અંશને પોતાપણે સ્વીકારતો નથી, કેમકે પ્રતીતિ નથી એના ઉપર, એને પોતાપણાની પ્રતીતિ રહેતી નથી. પછી ચાહે તે વિભાવંશ જ્ઞાનનો હો કે ચાહે તે વિભાવંશ ચારિત્રનો રાગાદીનો હો, પણ એ પોતાપણે એને સ્વીકારમાં આવતું નથી. તો અહીંયા કહે છે કે મૂળમાં વાત આમ છે કે આત્મા પોતે જે મૂળ સ્વરૂપે છે એવો ભગવાન આત્મા સદાય અંતર્મુખ છે, ત્રિકાળ અંતર્મુખ એનું સ્વરૂપ છે. જો કે બહિર્મુખપણું ને અંતર્મુખપણું એ પર્યાય ધર્મ છે, એ ત્રિકાળી દ્રવ્યનો ધર્મ નથી. પણ જે શુદ્ધ પર્યાયો છે, જેવો સ્વભાવ છે એવી પર્યાયો છે, એના કેટલાક ધર્મો થી એને સ્વભાવને પણ સંબોધવામાં આવે છે, સ્વભાવનો નિર્દેશ કરવામાં આવે છે. જેમ કે આત્મા મુક્ત સ્વરૂપ છે અને બંધ સ્વરૂપ નથી, તો બંધ ભાવ છે પર્યાય, એ બંધ મોક્ષ તો પર્યાય ધર્મ છે, ત્રિકાળીનો ધર્મ જ નથી. ત્રિકાળીને બંધ તો નથી પણ મુક્તિ પણ ત્રિકાળીને નથી જ. એ બંધ મોક્ષ પણ ત્રિકાળીને ખરેખર નહીં હોવા છતાં આત્માને એવો રીતે નિર્દેશ કરવામાં આવે છે કે આત્મા તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે, પણ મુક્તિ તો બંધપૂર્વક હોય. જો આત્માને મુક્ત સ્વરૂપ સ્થાપો તો આપોઆપ તમે આત્મામાં બંધની સ્થાપના કરી ચૂક્યા, કેમ કે મુક્તિ તો બંધપૂર્વક જ હોય છે. જેને બંધનો હોય એને મુક્તિ થવાનો સવાલ નથી રહેતો, પણ ત્રિકાળીમાં એવું કાંઈ નહીં હોવાથી બંધને મુક્ત, બંધને મુક્તના પ્રકારથી પાર છે એ અપેક્ષા એને લાગુ પડતી નથી. એવું જ શુદ્ધ અશુદ્ધ છે, શુદ્ધ અને અશુદ્ધ પર્યાય ધર્મ છે, પર્યાયમાં શુદ્ધિ થાય ને પર્યાયમાં અશુદ્ધિ થાય. ત્રિકાળી તો શુદ્ધ નથી ને અશુદ્ધ તો નથી, પણ શુદ્ધ નથી, છતાં આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. સ્વભાવે કરીને આત્મા શુદ્ધ છે, તો જેવી પર્યાયો શુદ્ધ છે, સ્વાભાવિક છે, સ્વભાવ સદ્રશ જેવી પર્યાયો છે, એવું નામ આપવામાં આવે છે, છતાં એના સ્વરૂપને બતાવવા માટે એ વાત છે, ત્યાં એ ધર્મને સ્થાપવા માટે એ વાત નથી. એનો વ્યક્ત ભાવ આવો છે તો અવ્યક્ત ભાવ પણ એવો છે એમ બતાવવા માટે એ વાત છે, ત્યાં પર્યાય ધર્મ સ્થાપવો નથી. એ અનુસાર અહીંયા આપેલું વાક્ય છે. પરપ્રકાશક પણ અંતર્મુખ થઈને રહી શકે છે, જ્ઞાન સ્વપર પ્રકાશક છે અને અંતર્મુખ રહીને સ્વપર પ્રકાશક છે. એવું કેવળ જ્ઞાન છે એ મોટો પ્રસિદ્ધ દ્રષ્ટાંત કેવળ જ્ઞાનનો છે. એની અંદર કે નિરવશેષ અંતર્મુખ હોવાથી કેવળ જ્ઞાન તો સંપૂર્ણપણે અંતરલીન હોવા છતાં લોકાલોકના પદાર્થોને પ્રકાશે છે. લોકાલોકની જાહેરાત જ એમણે કેવળ જ્ઞાન દ્વારા થઈ, કેવળ જ્ઞાનના નિમિત્તે વાણીમાં થઈ. કેમ કે કેટલાક તો પદાર્થો અરૂપી છે, આકાશ કાળાનું ધર્માસ્થિ ને અધર્માસ્થિ તો અરૂપી છે. કેવળ જ્ઞાન સિવાય વિષય નહીં થતા હોવાથી અન્ય મતમાં તો એનું નિરૂપણ પણ નથી, કેમ કે એ નિરૂપણ તો કેવળ જ્ઞાન અનુસારની પરંપરાથી છે. તો એ પદાર્થોનું પ્રકાશન કર્યું, જાહેરાત કરી, એ અંતર્મુખ રહીને કરી છે, એની સન્મુખ થઈને કરી નથી. એ જ્ઞાનનું સામર્થ્ય છે. ક્યાં સન્મુખ છે? કેવળ જ્ઞાન એની સન્મુખ નથી. કેવળ જ્ઞાન એ લોકાલોકને સન્મુખ થઈને કેવળ લોકાલોકને જાણતું નથી. લોકાલોકને સન્મુખ થયા વિના અને અંતર્મુખ પરિપૂર્ણપણે સર્વાંગપણે સર્વાંશપણે અંતર્મુખ રહીને એ લોકાલોકને જાણે છે અને પ્રકાશે છે. જ્ઞાનને પણ જાણે છે ને લોકાલોકને પણ જાણે છે. જો લોકાલોકને જાણતા નથી એમ કહીએ ને જ્ઞાનને જાણે છે એટલું જ કહીએ, તો એના સર્વ ભેદો અને પ્રભેદો છે એવું ક્યાંથી નક્કી થયું? એની હયાતી ક્યાંથી બહાર આવી? એ તો સામાન્ય જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન, પરસન્મુખ જ્ઞાનના વિષયો નથી. એ છદ્મસ્થનું જે પરસન્મુખ જ્ઞાન થાય છે એમાં તો એ જણાતા જ નથી, વિષય થતા નથી. તો એ છે એમ નક્કી થયું એ જ એનું જાણવું છે. પરસન્મુખ થઈને જાણે તો જાણ્યું કહેવાય, નહીતર જાણ્યું ન કહેવાય એવું તો કઈ છે નહીં. કેમ કે એનામાં નથી, જ્ઞાનમાં તેનું સદભૂતપણું એટલે અસ્તિત્વ નથી, એટલે એને અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. ભિન્ન હોવા છતાં જાણે છે, તેથી તે અસદભૂત. સદભૂત એટલે હોવા પણ, અસદભૂત એટલે નહીં હોવા પણ. નહીં હોવા છતાં જણાય છે માટે અસદભૂત છે. બીજો નીચે દ્રષ્ટાંત લઈએ કે ચોથા ગુણ સ્થાને કોઈ જીવ શુદ્ધો ઉપયોગથી અંતર્મુખ થઈને અંતરલીન થાય છે. પહેલો વહેલો એ પોતાના આત્માને જાણે છે, એકાકાર થઈને વ્યાપક થઈને લીન થઈને. ત્યારે એ જ્ઞાન સ્વપર પ્રકાશક રહ્યું કે ન રહ્યું? ત્યાં તો સ્વપ્રકાશક જ રહ્યું એમ કહેવું જોઈએ. તો કે ત્યાં પણ સ્વપર પ્રકાશક પણ લાગુ પડે છે. કેવી રીતે? કે કેવળ મારામાં હું છું ને અન્ય કોઈ નથી એવું જ્ઞાન ત્યાં થાય છે. કેવું જ્ઞાન થાય છે? અત્યાર સુધી એને એમ થતું હતું કે મારામાં જ્ઞાન પણ છે ને મારામાં રાગ પણ છે, મારામાં જ્ઞાન પણ છે ને શરીર પણ મારામાં છે, શરીરની વેદના મારામાં થાય છે. એવું જે ઉલટું જ્ઞાન થતું હતું એ જ્ઞાન છૂટી ગયું. જ્યારે પોતાને જ કેવળ જાણવા લાગ્યો ત્યારે એણે વગર વિકલ્પે અને કોઈની પણ સન્મુખ થયા વિના, રાગની અને શરીરની ને જગતની સન્મુખ થયા વિના, કેવળ પોતાને જાણતા એમ જાણ્યું કે હું કેવળ છું, માત્ર હું જ છું, માત્ર હું છું, એમાં મારામાં કોઈ બીજું નથી. એ પરનું જ્ઞાન એમાં આવી ગયું. અને પદ્મ બ્રહ્મધારી જેવી તો ટીકામાં એ ઉતાર્યું ત્યાં સ્વપર પ્રકાશક પણ સ્થાપવા એ ક્ષણે 59 ગાથા શુદ્ધ ઉપયોગિતા કે અહીંયા પણ નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ આ પ્રકારે સ્થાપિત થાય છે કે જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને જ્ઞાન આનંદને પણ જાણે છે. જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર એમ કરીને ત્યાં બે નાખી દીધા. સિદ્ધ વિશે નાખ્યો સ્વ અને પર. આનંદ એનો સ્વભાવ છે પણ જ્ઞાન નથી. એ જ્ઞાન છે તે આનંદ નથી અને આનંદ છે તે જ્ઞાન નથી. તો જ્ઞાન જ્ઞાનને જ જાણે છે તે સ્વ તો અપેક્ષા પાડી અને જ્ઞાન સાથે રહેલા આનંદને જાણે છે તે પર. મૂળ ટીકામાં એ વિશે લીધો છે નિશ્ચયથી સ્વપર પ્રકાશક પદ્મ પ્રમલધારી દેવ એમ અંતર્મુખ રહીને પણ જ્ઞાન સ્વપરને પ્રકાશે છે એ એનો સ્વભાવ છે, એ એનો નિશ્ચય સ્વભાવ છે. અહીંયા તો એટલું સ્પષ્ટીકરણ છે. આનંદ એનું રૂપ છે, સ્વરૂપ નથી. આનંદ એ જ્ઞાન સ્વરૂપે નથી, જ્ઞાન આનંદ સ્વરૂપે નથી, તો બે ગુણ રહેતા નથી. આ તો જ્ઞાન ને આનંદ ની તો પ્રકૃતિ જ જુદી છે બંનેની. એકની ઉલ્લાસિત પ્રકૃતિ છે, એકની જાણવાની પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, બેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે. ગુણ નિત્ય એટલે ગુણનો ગુણ જુદા જુદા છે, પણ દર્શન અને જ્ઞાન બે ગુણ ભિન્ન છે. અને આ ચર્ચા બહુ મોટી ચાલી વિષેણ સ્વામીના વખતમાં, જેમણે ધવળની ટીકા કરી જય ધવળ મહાધવળ. એ વેદાંત દર્શનની અંદર દર્શન અને જ્ઞાન એક જ માનવામાં આવે છે, બે નથી. કેમ કે દર્શન એટલો સૂક્ષ્મ વિષય છે કે અન્ય મતમાં એ જ્ઞાનથી કોઈને વિષયગત થાય એ પ્રકાર નથી. એ કેવળ જ્ઞાન અનુસાર છે, છદ્મસ્થને પકડાતો નથી. અનુમાનથી શુદ્ધ જ્ઞાનમાં સમજી લે છે પણ દર્શન ઉપયોગને પકડતો નથી, પકડી શકતો નથી છદ્મસ્થ. તો એમણે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ ચેતનાના બે વિભાગ પાડીને, નિતરામ ચૈતન્ય એક ગુણ છે. ચેતનાને એ લોકો સ્વીકારે છે, જ્ઞાનને એ લોકો સ્વીકારે છે, પણ દર્શન એનામાં નથી. કેમ કે દર્શનનો વિષય પકડી શકતા નથી. વિષેન સ્વામીએ બહુ મોટી ચર્ચા કરી છે, સેંકડો પાનાઓ ભર્યા છે એ વિષય ઉપર, ભિન્ન ભિન્ન જગ્યાએ એટલી જબરદસ્ત ચર્ચા કરે છે. ધવળમાં એક ગુણ બીજો ગુણ નથી, એક ગુણને રૂપ અનંત ગુણનો છે, પણ એક ગુણ કઈ બીજા ગુણ સ્વરૂપે થાય તો જે એક પદાર્થમાં અનંત ગુણ છે એવો ગુણી ન રહે, એક ગુણ સ્વરૂપે ગુણી થઈ જાય. જો અનંત ગુણ એક ગુણ રૂપે થાય, સ્વરૂપે થાય, તો આખો પદાર્થ એક ગુણ સ્વરૂપે થઈ જાય, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. શું કહે છે કે ભગવાન આત્મા સદાય અંતર્મુખ છે. સ્વરૂપ નથી, બરાબર છે, અવયવ છે. ગુણ છે એ અવયવ છે, અવયવી નથી, આખો પદાર્થ નથી, ગુણી નથી. નાક છે, હાથ છે, કોઈ પણ અવયવ છે તે શરીરના અંગભૂત છે જરૂર, પણ આખા શરીર રૂપે નથી. જેમ વૃક્ષ માલ્યો પાંદડા છે, ડાળી છે, થડ છે, મૂળ છે, પુષ્પ છે, એ બધા એના અવયવ છે, પણ કોઈ આખો વૃક્ષ નથી. મૂળ પણ આખો વૃક્ષ નથી, ડાળી પણ આખો વૃક્ષ નથી, ને થડ પણ આખો વૃક્ષ નથી. એમ એક એક ગુણ છે એ વસ્તુના અવયવભૂત છે, પર્યાય છે એ વસ્તુના અવયવભૂત છે, અંગભૂત છે, આખી વસ્તુ રૂપે નથી. એમ જ છે. બધા પ્રદેશમાં છે, એવી જ રીતે ભાઈ ગુણ તો પૂરા પ્રદેશમાં જ હોય, બધા જ ગુણો. પછી એક આત્મજ્ઞાનંદ બધા પ્રદેશમાં નથી, જ્ઞાન એ બધા પ્રદેશમાં છે, દર્શન એ બધા પ્રદેશમાં છે, પ્રકાશત્વ સ્વચ્છત્વ ઈશ્વરત્વ પ્રભુત્વ વસ્તુત્વ બધા જ બધા 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 ગુણો બધા પ્રદેશમાં છે. કેમ કે એ તો વસ્તુની વિશેષતા છે, આખી વસ્તુની વિશેષતા છે. અને એવી અનંત વિશેષતાઓની ધારક વિશેષ્ય રૂપ વસ્તુ છે, વસ્તુ વિશેષતા રૂપ નથી, વસ્તુ વિશેષ્ય રૂપ છે. અને આ બધી એની વિશેષતાઓ છે એમ છે. એટલે તો ચિત્તવિલાસમાં પહેલી ચર્ચા એવી ઉપાડી છે, સિદ્ધાંત શાસ્ત્ર છે ને, કે આત્માને ગુણ પરિણતિ ન કહો, દ્રવ્ય પરિણતિ કહો એમ કરીને ચર્ચા કરી છે એમણે. તો ગુણ પરિણતિ તમે ન વાત કરો એમ કે, કેમ કે ગુણ પરિણતિ કહેતા એક એક ગુણ એક એક વસ્તુ હોય એવી કલ્પના થાય છે ભેદથી. એવી રીતે કોઈ ગુણ નથી, એક એક ગુણ તો આખી વસ્તુની વિશેષતાઓ છે એમ છે. શું પ્રશ્ન છે? સમ્યત્વ છે એવું જે સૂત્ર કહેવું છે ત્યાં એમ કહેવું છે કે સમ્યત્વ પ્રગટ થાય છે ત્યારે સર્વગુણોના અંશો શુદ્ધ થાય છે અવિનાભાવી પણે. એક બાજુ સમ્યત્વને સમ્યત્વ પ્રધાન પરિભાષાથી કહો તો પણ સમ્યત્વની વ્યાખ્યા થાય છે. અનંતે અનંત ગુણોના આંશિક પરિણામો શુદ્ધ થયા નિયમથી. એવો બધા જ ગુણોનો સ્વભાવ છે પોતપોતાનો. આ તો નિમિત્ત પડે છે. એવા સર્વગુણોનો પરિણામ સ્વભાવ છે કે જો શ્રદ્ધાન શુદ્ધ થાય તો અન્ય ગુણો પણ આંશિકપણે શુદ્ધ જ થાય પોતાની મળે. બતાવવા માટે આમ થાય છે અવિનાભાવી પણ આમ જ થાય છે, બીજી રીતે થતું નથી કોઈને. ત્રણેય કાળને વિશે આવો જ પ્રકાર ઉપજે છે એટલે એ સૂત્ર બાંધી દીધું. પણ એનો અર્થ એમ ન લેવો કે એક ગુણ બીજા ગુણનું કાર્ય કરે છે. જો એક ગુણ બીજા ગુણનું કાર્ય કરે તો ક્ષાયિક સ્રધાન થતાં, ક્ષાયિક સમ્યક દર્શન થતાં, જ્ઞાન પણ ક્ષાયિક થવું જોઈએ, ચારિત્ર પણ ક્ષાયિક થવું જોઈએ. તો ચોથા ગુણ સ્થાને ક્ષાયિક સમ્યક દર્શન હોય ને અવિરતી હોય, ચારિત્રમાં અવિરત પણ હોય, એક પણ વ્રત નિયમ પચકાણ ન હોય, બહારમાં ને અંદરમાં એકેમાં, એટલે નિશ્ચયને વ્યવહાર બંનેમાં. એટલે એ તો સ્વતંત્ર છે, બધા ગુણોનું પરિણમન સ્વતંત્ર છે. પણ અવિનાભાવી પણ ક્યાંક હોય ત્યારે આવી રીતે બતાવવામાં આવે છે. કેમ કે ત્યાં શ્રદ્ધાની પ્રધાનતા છે, શ્રદ્ધાન પૂરું શુદ્ધ થઈ જાય છે અને એની પ્રધાનતાથી બીજા ગુણોના પરિણમને સાથે સાથે બતાવી દીધું છે. નહીં, શ્રદ્ધા પૂરી શુદ્ધ થાય છે, બાકીના બધા સર્વગુણાંશ સમિત એટલે શ્રદ્ધાન સિવાયના બાકીના બધા શુદ્ધ થયા. શ્રદ્ધા તો આખી શુદ્ધ થાય છે, શ્રદ્ધા પૂરી શુદ્ધ થાય છે. બીજા ગુણો પૂરા શુદ્ધ નથી પરિણમતા, આંશિકપણે શુદ્ધ પરિણમે છે. એટલે જ્યાં સર્વગુણાંશ લેવું છે ત્યાં શ્રદ્ધા સિવાયની વાત લેવી છે, શ્રદ્ધાને આરે નથી લેવું. હા, એ તો છે, જાણે છે તો જ્ઞાન. પણ જયારે શ્રદ્ધાન શુદ્ધ થાય ત્યારે જ્ઞાન પણ આંશિક શુદ્ધ થાય, ચારિત્ર પણ આંશિક શુદ્ધ થાય, સુખ ગુણ પણ આંશિક શુદ્ધ થાય. એવા બધા જેટલા ગુણો વિભાવ રૂપે પરિણમતા હતા તે તમામ જે શુદ્ધ પરિણમતા હતા એને તો કઈ પ્રશ્ન નથી. પણ જેટલા કોઈ ગુણો અશુદ્ધપણે પરિણમતા હતા તે બધા અંશે શુદ્ધ પરિણમવા લાગ્યા આપોઆપ પોતાને મળે એવું શ્રદ્ધાની શુદ્ધતા સાથે બીજા ગુણોનું અવિનાભાવી પણ છે પરિણામ, એટલું જ બતાવું છે. પૂર્ણ શુદ્ધ થયા પછી મલિન નથી થતો, એટલે સાઈક થાય ત્યારે નથી થતા. સાઈક સાઈક સોપ્શન હોય છે ત્યારે અશુદ્ધિ બહુ જ એવા પ્રકારે રહી છે કે જે તેવો જ્ઞાન ગોચર છે અને પોતાને સમજાતી નથી, પકડાતી નથી, અનુભવમાં પણ પકડી શકતા નથી. તો એ સ્થિતિમાં સંભવિતતા છે કે એ શ્રદ્ધાને બદલી જાય, એટલે એની નિર્બળતા છે. અહીંયા સંભવિતપણું છે, શક્યતા છે, એટલી વાત છે. બધાને થાય જ એવું કાંઈ નથી. સૂક્ષ્મમાંથી બહુ ભાગ તો ક્ષાયિક સમ્યક દર્શનમાં જ જીવ આવે છે, બહુ ભાગ તો, છતાં કોઈ વિપરીત શ્રદ્ધાનમાં આવી જાય એવું પણ બને છે. પણ વળી પાછો તે શ્રદ્ધાન સમ્યક શ્રદ્ધાનમાં અને ક્ષાયિક શ્રદ્ધાનમાં આવીને કેવળ જ્ઞાન પર્યંત પૂર્ણ સુખથી આ જ્ઞાન રહેશે નહીં, એ વાત તો પહેલેથી ફાઇનલ થઈ ગઈ. ભગવાન આત્મા તો સદા અંતર્મુખ છે, ને જીવ અનંત ગુણોને એક સ્વરૂપને અભેદ સ્વરૂપને કેન્દ્રિત કરીને સર્વગુણોના પરિણામ આત્મામાં અંતર્મગ્ન થાય છે, એવું જે પરિણમનનું અંતર્મુખી પરિણમનનું જે સ્વરૂપ છે એવું આત્માનું સ્વરૂપ છે, મૂળમાં આત્માનું એવું સ્વરૂપ છે, તેથી પરિણામ એવા પ્રગટે છે. આ પ્રયોગ નિયમસારમાં વિશેષ છે. દ્રવ અંતર્મુખ છે, કારણ પરમાત્મા અંતર્મુખ છે, એ વાત વારંવાર નિયમસારની અંદર આવી છે. અતિવ પૂર્વ નિરંજન નિજબોધના આધારભૂત એવો કારણ પરમાત્મા છે, એવો છે ભગવાન આત્મા, જેને પરમાત્મા કહીએ અને જેના કારણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ થતી હોવાથી જેને કારણ પરમાત્મા કહીએ તે અતિવ પૂર્વ છે. પૂર્વે કદી જેને જોયો નથી એવો છે. અપૂર્વ એટલે નવો થયો એમ નહીં, અતિ અપૂર્વ છે. પૂર્વે નહોતો એમ નહીં, અપૂર્વ એટલે નહોતો એમ નહીં, પણ એ અતિ અપૂર્વ છે. જ્યારે એ જોવે છે કારણ પરમાત્માને ત્યારે એને એમ લાગે છે કે અપૂર્વ એવા અપૂર્વ એવા નિજ સ્વરૂપનું મેં દર્શન કર્યું, મેં આ જે દર્શન કર્યું તે મારું દર્શન અપૂર્વ છે, પૂર્વે નહોતું કર્યું એવું છે, એટલે એનો વિષય અપૂર્વ છે એમ કહેવામાં આવે છે. કોઈ કાર્ય પહેલાં ન થયું હોય તો એમ કહે છે કોઈ અપૂર્વ થયું. આ તો આત્મા તો અનાદિનો છે, પણ એ એવો જણાય છે કે આ તો અપૂર્વ તત્વ છે એમ કરીને એની મહિમા કરવામાં આવે છે. અપૂર્વ એકલો નહીં, અતિ અપૂર્વ. આ નિજાત્માની ભક્તિ છે. આત્માનો મહિમા કહો કે નિજાત્માની ભક્તિ કહો, શ્રીમદજી ક્યારેક પત્ર લખતા ત્યારે એવું મથાળું બાંધ્યું છે. સત્ય સ્વરૂપને અભેદ ભક્તિથી નમસ્કાર હો, આમ પેલું મથાળું બાંધે પછી આગળ લખે ફલા ભાઈ શ્રી ફલાણા ફલાણા મથાળું સત્ય સ્વરૂપને, એટલે ત્રિકાળ સતરૂપ છે એવું જે આત્મતત્વ, એને અભેદ ભક્તિથી, એટલે વિકલ્પના ભેદવાળી ભક્તિથી નહીં, પણ જે મહિમા અને જે ભક્તિથી બે વચ્ચેનો ભેદ તૂટી જાય, પોતે જ અભેદ રૂપે અનુભવવા લાગે, એવા અંતરલીન પરિણામને અભેદ ભક્તિ કહેવામાં આવે છે. એ આત્માના મહિમા અને ભક્તિની પરાકાષ્ઠાનું સ્વરૂપ છે કે વિકલ્પનો ભેદ વચ્ચેથી ખલાસ થઈ જાય છે. મહિમા આવે અને વિકલ્પ હોય, પણ એ પોતાનું જ સ્વરૂપ હોવાથી એવો મહિમા ઉપજે કે જેને લઈને એ મહિમા સંબંધીનો વિકલ્પ ન રહે અને પરિણામ અને રસ એટલા વૃદ્ધિગત થઈને એમાં ભેદભાવને ન અનુભવ કરે ત્યારે એને અભેદ ભક્તિ કહેવામાં આવે છે. નિશ્ચય ભક્તિ આને કહે છે. પછી જે રાગ ભક્તિનો આવે એને વ્યવહાર ભક્તિ. આવી અભેદ ભક્તિ સહિત કોઈને ભક્તિનો રાગ થાય તો એને વ્યવહાર ભક્તિ કહેવામાં આવે છે. અતિ અપૂર્વ અને નિરંજન જરા પણ જેમાં ડાઘ નથી, કશાય કલંકનું જેમાં જરા પણ ડાઘ નથી, દોષ નથી, એવો અતિ નિરંજન અને નિજ બોધના આધારભૂત જે સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે એનો આધાર આ છે. જેને જાણતા હું આવો છું, જેને જાણતા હું પોતે જ એવો છું એમ જણાય છે, એટલે કે પોતાનો બોધ થાય છે. તેથી આત્માને બોધ સ્વરૂપ કહેવામાં આવે છે. બોધ એટલે જ્ઞાન થાય છે. આમ તો જ્ઞાન સ્વરૂપ છે જ, પણ જ્ઞાન અને બોધમાં થોડો ફેર છે. એક વાચી વાચકની દ્રષ્ટિએ કે જે ઉપદેશ થાય એને બોધ કહેવામાં આવે છે. તો પોતાને જાણતા પોતે આવો છે એવું જ્ઞાન થયું એમ કહેવાને બદલે એવો બોધ થયો એમ કહેવામાં આવે છે. તો એ જેને જાણતા એવો બોધ થયો કેમ બોધ થયો, કે પોતે જ બોધ સ્વરૂપ છે માટે બોધ થયો. પોતે જેમ કે કેમ આનંદ થયો, કે આનંદ સ્વરૂપ છે માટે આનંદ થયો. કેમ અંતર્મુખ થયો, કે અંતર્મુખ સ્વરૂપ છે માટે અંતર્મુખ થયો. એમ બધામાં પછી એ લાગુ પડે છે. બહુ શૈલી અહીંયા આધાર છે. આધારભૂત જે લીધું છે ને એ છઠ્ઠો કારક જ છે. આધારનો છઠ્ઠો કારક જ છે, પણ બધા કારક તો છે સાથે. હે લેનારે પોતે છે, છ કારક પોતા છે, છ શક્તિ છે, કારક રૂપે શક્તિ છે. કર્તા કરણ કર્મ સંપ્રદાન અપાદાન ને અધિકરણ નો આ બોલ છે. પણ છ છ કારકો છ ગુણો છે, શક્તિ રૂપે છે. છ કારકો અનંત ગુણ પરિણમે છે, એમ આ કઈ છ માંથી કોઈ બાદ રહી એવો તો પ્રશ્ન નથી. નિજ બોધના આધારભૂત એવો કારણ પરમાત્મા છે એમ કહીને એમ કહે છે કે આ કારણ પરમાત્માનો આધાર, આ કારણ પરમાત્માનો આધાર લેતા આશ્રય લેતા નિજ બોધ પ્રગટે છે. એનો આધાર ને એનો આશ્રય ન હોય તો સ્વરૂપ જ્ઞાન કે આત્મજ્ઞાન થતું નથી. આના જ આશ્રય જે નિજ બોધ પ્રગટે છે કે જે જન્મ મરણના નાશનું કારણ છે. એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણ મટવાનો કોઈ ઉપાય નથી જગતમાં. આ તો શ્રીમદજીએ સિદ્ધાંતિક રીતે બહુ સારી રીતે પ્રતિપાદન કર્યું છે. એક આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ રીતે જન્મ મરણ મટવાનો ઉપાય નથી. તેને એવા પરમાત્માને નિજ સ્વરૂપને સર્વથા અંતર્મુખ સહજ અવલોકન વડે જે મુનિઓ અવલોકે છે તેને ભગવાન સંવર અને આલોચના કહે છે. આનું નામ ખરેખર સંવર છે અને આનું નામ ખરેખર આલોચના છે. વર્તમાનમાં થતું હોવાથી એને આલોચના કહે. ભૂતકાળના દોષોનો નાશ થતો હોવાથી એને જ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આગામી આવનારા દોષો પણ ક્ષય થતા હોવાથી એને જ પછખાણ કહેવામાં આવે છે. એમ પછાણ આલોચના અને પ્રતિક્રમણ ત્રણે એક જ પરિણામના વિશેષણો છે. એક જ પરિણામને ત્રણેય પ્રકાર લાગુ પડે છે. એ રીતે ધર્મ પર્યાયના એવા અસંખ્ય નામ છે જે એનામાં અસંખ્ય ગુણ છે. ધર્મ પરિણામને અસંખ્ય અનંત અનંત ગુણ છે, અસંખ્ય ગુણ નહીં પણ એક ધર્મના પરિણામમાં સર્વગુણાંશ એટલે અનંત ગુણના અંશો શુદ્ધ પરિણિમા હોવાથી અનંત ગુણો પ્રીત્યા હોવાથી પણ નામ અનંત નહીં પાડી શકાતા હોવાથી શબ્દોની એટલી છૂટ નહીં હોવાથી શબ્દો કે એને અસંખ્ય નામ બહુ બોલતો આપી શકાય છે એથી વધારે નથી. તેને સર્વથા અંતર્મુખ સર્વથા અંતર્મુખ સહજ અવલોકન વડે જે મુનિઓ અવલોકે છે એટલે ઉપયોગને જરા પણ બહાર રાખ્યા વિના સર્વથા અંતર્મુખ થઈને સહજ એટલે કૃત્રિમપણું કર્યા વિના સહેજે સહેજે જેના પરિણામ અંતર્મગ્ન થઈને સ્વરૂપમાં લીન થાય છે, હાલતા ચાલતા ખાતા પીતા વ્યાખ્યાન દેતા ક્ષણે ક્ષણે એ અંતરલીન થાય છે, એવા જે મુનિઓ એ સહજ અવલોકન વડે અવલોકે છે. વિકલ્પ કરવો પડતો નથી કે હું આત્માનો અનુભવ કરું, વિકલ્પ કરવો પડતો નથી કે હું અંતર્મુખ થઈને આત્માનું અવલોકન કરું. સહેજે સહેજે ક્ષણ ક્ષણમાં જે ભીન પડી જાય છે એવી જેણે પોતાની આત્મદશા કેળવી છે, કેળવાઈ ગઈ છે જેની એવી દશા, એ વારંવારના ભેદ જ્ઞાનના અભ્યાસથી કેળવાયેલી દશા છે જે સહજ છે. અહીંયા જે અવલોકન છે એ અનુભવરૂપ છે, અવલોકન છે એ સ્વયં અનુભવરૂપ છે. સ્વવિકલ્પ દશામાં અવલોકન કરે એ વાત અહીંયા નથી, કેમ કે અંતર્મુખ થાય છે ને. આ જે અવલોકન કરે છે સ્વવિકલ્પ દશામાં એ અનુભવ કરવા માટેની પદ્ધતિ છે, આગળની સ્ટેજ છે, પ્રી સ્ટેજ છે, પહેલાની સ્ટેજ છે. એ સિવાય બીજી પદ્ધતિથી કોઈ અનુભવમાં ન આવી શકે, અવલોકનથી જ અનુભવમાં આવી શકાય. કેમ કે અવલોકન છે એ અનુભવને તપાસનાર છે, એ અનુભવને તપાસતા અનુભવની નજીક જવાય છે અને સરવાળે અનુભવમાં પરિણમી જવાય છે, તેથી એની પ્રી સ્ટેજ છે, બીજો કોઈ એનો ઉપાય નથી. એટલે અનુભવ માટે પણ એ જ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અનેક જગ્યાએ દીપચંદજી આત્મ અવલોકન લખ્યું છે, એ અનુભવ પ્રકાશ જેવો જ ગ્રંથ છે. કેટલી વાતો અનુભવ પ્રકાશની જ એમાં દોહરાવેલી છે, જે આમાં છે આમાં છે આમાં છે આમાં છે. કેટલાક તો દ્રષ્ટાંતો પણ એ છે અને કેટલાક તો અક્ષરશ પોતાની પોતાની કૃતિ હોવાથી એ વાતો ફરીને આવી છે. એકનું નામ અનુભવ પ્રકાશ પાડ્યું, બીજી કૃતિનું નામ આત્મ અવલોકન રાખ્યું. એ અવલોકન કહો કે આત્મ અનુભવ કહો, આત્માનુભવ કહો કે આત્મ અવલોકન કહો, ત્યાં અવલોકન અનુભવના અર્થમાં બંને અનુભવ વિષયક બહુ સારા ગ્રંથો છે, નાના પણ બહુ સુંદર ગ્રંથો છે. સામાન્ય રીતે લૌકિકમાં આપણે અવલોકનનો અર્થ ઓબ્ઝર્વ કરે છે, રસપૂર્વક જોવે, સૂક્ષ્મતાથી જોવે, એના મૂળ સ્વરૂપને અથવા એનું તાગ લેવા માટે જોવે, ત્યારે એમ કે ભાઈ અવલોકન ઘણું ઊંડું અવલોકન છે એમ કહેવાય છે. શાસ્ત્રમાં અવલોકન આ રીતે પણ શબ્દ પ્રયોગ છે, પોતાને અવલોકનથી આગળ વધે છે, પણ અવલોકનનો અર્થ અનુભવ પણ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. અહીંયા અવલોકન એટલે અનુભવ લેવો. કેમ કે મુનિઓ તો અંતર્મુખ થઈને સહજપણે પોતાના અનુભવથી કારણ પરમાત્માને અવલોકે છે એટલે અનુભવે છે. આમ તો લોક એટલે જાણવું, લોક્યંતે એ જાણે છે, લોક્યંતે એટલે જાણે છે, લોકનો મૂળ જાણવું થાય છે. જાણવું એટલે અહીંયા અનુભવવું, અનુભવપૂર્વક જાણવું, સારી રીતે જાણવું તે અવલોકન. તો લોકનું નામ જ એવી રીતે પીડ્યું છે, હા, ચૌદ રાજુ લોક છે ને, ત્રણ લોક એ જ્ઞાનનો વિષય થાય છે, માટે એનો નામ લોક પડ્યું છે. એ લોકાય છે, જ્ઞાનમાં જણાય છે, માટે એનું નામ લોક પડ્યું છે. આમ કે એટલે પછી અધ્યાત્મમાં એ વિષય એમ ચાલ્યો છે, નિર્જરાધિકારમાં સમયસારની અંદર, કે તારો લોક ક્યાં છે, કે તારા પ્રદેશો છે એ જ તારો લોક છે. કેમ કે એમાં જ જ્ઞાનને રમણતા થાય છે, એથી બહાર જ્ઞાન થતું નથી. માટે તારું સ્વરૂપ એ જ તારો લોક છે. તારે બહારના જે કે રૂઢિપણે જે લોક કહેવાય છે એની સાથે તારે કોઈ પ્રયોજન નથી. તારું સુખે નથી ને તારું જ્ઞાને એમાં નથી. શું કહે છે કે અતિ અપૂર્વ નિરંજન અને નિજબોધના આધારભૂત એવા કારણ પરમાત્માને મુનિઓ છે, ભાવલિંગી સંતો છે, જે કેવળ જ્ઞાન દશાને પહોંચવામાં હોડ કરી રહ્યા છે, સ્પર્ધામાં ઉતર્યા છે, જાણે લીધું કે લેશે, જેમ કોઈ દોડની સ્પર્ધામાં પહોંચ્યો કે પહોંચશે દોડીને, એમ વેગવંત જેનું પ્રચુર પરિણમન છે એવા મુનિઓ સર્વથા અંતર્મુખ થઈને, પૂરા અંતરલીન થઈને, સહજ અનુભવ વડે અનુભવે છે, સહેજે સહેજે અનુભવથી પોતાના પરમાત્મ પદને અનુભવે છે એવા મુનિઓના સ્વાનુભવને ભગવાને સંવર કર્યો છે. કેમ કે ત્યાં બંધનો નિરોધ થાય છે. સંવર કોને કહેવો? બંધનો નિરોધ કરે તે સંવર. એવું સ્વાનુભવમાં રહેતા નવીન કર્મોના બંધનું સ્વયં અટકવું થાય છે તેને ભગવાન સંવર કહે છે. અને તેને ભગવાન આલોચના કહે છે. આલોચન, આલોચન ઉપરથી આલોચના એવું છે, લૂછી નાખવું, સારી રીતે લૂછી નાખવું, દોષને ભૂંસી નાખવા, લૂછી નાખવા, સાફ કરી નાખવા, એને આલોચન અથવા આલોચના કહેવામાં આવે છે. આલોચના એટલે ત્યાં દોષ થતા નથી, શુદ્ધિ થાય છે. દોષ થતા બંધ થાય છે અને શુદ્ધિ થાય છે. સમરનું નામ જ આલોચના કહ્યું છે. જેને ભગવાને સંવર કર્યો એને જ ભગવાને આલોચના કહી છે. આલોચના કઈ અપેક્ષા એ કહી કે દોષ થવા ન દીધા એને દોષ ભૂંસી નાખ્યા એમ કહેવામાં. થયેલાને ભૂંસવાનો સવાલ નથી, કેમ કે થઈ ગયા એ તો થઈ ગયા. જે પૂર્વે થઈ ગયા, પૂર્વ પર્યાયોમાં જે થઈ ગયા એ તો થઈ ગયા, એને થયા ન થયા કરવાનો પ્રશ્ન નથી. જે થયું તે ન થયું થતું નથી. જે નવા ન થયા એને ભૂંસી નાખ્યા, લૂછી નાખ્યા એમ કહેવામાં આવે છે. વર્તમાનમાં જે નવા ન ઉત્પન્ન થયા એને ભૂંસી નાખ્યા, લૂછી નાખ્યા એમ કહેવામાં. જે એ સંવરનું નામ જ આલોચના છે. બંને એક જ છે. એક પર્યાય ને નામ બે છે. એ તો કહ્યું કે આ એક પર્યાય ને નામ અસંખ્ય છે. કેમ કે અનંત ગુણ છે એની અંદર. એ જાતનો પણ ગુણ છે એની અંદર, એ જાતનો પણ ગુણ છે, એ પણ ગુણ. પ્રતિક્રમણનો એને પ્રતિક્રમણ કહેવાય છે. નિશ્ચય આલોચના જેને કહેવાય છે, નિશ્ચય ભક્તિ કહેવાય છે, નિશ્ચય સંવર કહેવાય છે, એને નિશ્ચય પ્રતિક્રમણ કહેવાય છે, ને એને નિશ્ચય તપ કહેવાય છે, ને એને નિશ્ચય પ્રત્યાખ્યાન કહેવાય છે. નિયમસારમાં તો એ બધા અધિકારના નામ આપ્યા છે. આત્માના અંતર્મુખ પરિણમના નામ આપીને એ અધિકાર છે ત્યાં નિરૂપણ ચાલ્યું છે. પણ એ એક જ પર્યાય છે, બીજી કોઈ પર્યાય શુદ્ધોપયોગ કહો, શુદ્ધ પરિણામ કહો, એને સંવર કહો, એને નિર્દરા કહેવામાં આવે છે. જે સંવર છે એ પોતે જ નિર્દરા છે. કેમ કે એ વખતે શુદ્ધિ તો થઈ છે પણ પૂર્વની શુદ્ધિથી શુદ્ધિ વિશેષ પણ થઈ છે, તેથી નિર્જરા છે. નવા આવતા કર્મ જેમ રોકાણા છે એમ જૂના નિર્જરી પણ ગયા છે, નિમિત્ત થઈ લ્યો તો એટલે એ રીતે પણ નિર્જરા છે. અથવા અશુદ્ધિ ખરી છે તેથી પણ તે નિર્જરા છે, શુદ્ધિ વધી છે તેથી પણ તે નિર્જરા છે. જૈન દર્શનમાં આ સૂક્ષ્મતા છે. એક જ પર્યાયને કેટલા એંગલથી જોવે છે, કેટલા દ્રષ્ટિકોણથી જોવે છે, આ તત્વજ્ઞાનની સૂક્ષ્મતા છે. નવ તત્વોની અંદર એક પર્યાયને ચાર એંગલથી જોવે છે. એ તો આ તત્વ દ્રષ્ટિએ કે જે આશ્રવ છે એ જ બંધ છે. આશ્રવની પર્યાય જુદી ને બંધની પર્યાય જુદી એમ નથી. જે આશ્રવ તત્વ છે તે જ બંધ તત્વ છે, તે જ પુણ્ય તત્વ છે ને તે જ પાપ તત્વ છે. આમ છે, એમાં બે પ્રકૃતિઓનું બંધન થાય છે. કેટલાક પરિણામ એવા છે, કેટલીક પ્રકૃતિ પુણ્યની બંધાય, કેટલીક પાપની બંધાય. જેમ કે કોઈ માણસ શું ભાવ કરે મિથ્યા સહિતનો, તો ત્યાં કેટલીક પુણ્ય પ્રકૃતિનું બંધન થાય શુભ ભાવને નિમિત્તે સાતા આદિ વેદનીનું, અને મિથ્યા છે એ પાપની પ્રકૃતિ છે, બાકી પુણ્યની પ્રકૃતિ નથી. તો તે જ પરિણામ પુણ્ય છે, તે જ પરિણામ પાપ છે, તે જ પરિણામ આશ્રવ છે, અને તે જ પરિણામ બંધ છે. ચાર તો નવ માંથી ચાર એકને લાગુ પડ્યા. એવી જ રીતે સમય નિર્ણય અને મોક્ષ એક જ પરિણામના નામ. જે ભાવે સંવર થયો તે જ ભાવ નિર્જરારૂપ છે, અને તે જ ભાવ આંશિક મુક્તિરૂપ હોવાથી એને મુક્ત ભાવ પણ કહેવામાં આવે છે. પ્રતિબદ્ધ પણ નથી તેથી મુક્ત છે. એ ત્રણ તત્વ થયા. પ્રયોજનની એટલી બધી ત્યાં મુખ્યતા કરવામાં આવી છે. પર્યાય વિષયક પ્રયોજનની નવ તત્વના નિરૂપણમાં આખા લોકના પાંચ દ્રવ્યોને એક અજીવ તત્વમાં નાખ્યા. પ્રયોજન નથી ને એનું જાજુ, નહીતર આકાશ તો જબરજસ્ત છે, જેનો કોઈ ક્ષેત્રથી માપ નથી. કાળાનો અસંખ્ય છે, ભૂતગળો અનંતા અનંત છે, અને જેના ગુણધર્મોને ચિત્ર વિચિત્રતાઓ અનંતા અનંત છે, કે જેના નિમિત્તે જીવને વિભાવ થાય છે. એ પૂતગળો અનંતા પૂતગળો કાળાણુઓ ધર્માસ્થિ અધર્માસ્થિ ને આકાશ એ પાંચને એક તત્વમાં નાખ્યા. અને એક પર્યાય જે અશુદ્ધિ છે એમાં ચાર તત્વો ગોઠવા, એક શુદ્ધ પર્યાય છે એમાં ત્રણ તત્વો ગોઠવા. કેમ કે એ બે પ્રયોજનનો, શુદ્ધિ અશુદ્ધિ જીવને પ્રયોજનનો વિષય છે, તો એમાં સાત તત્વો એમાં ગોઠવાની. અને ઓલા પાંચ મોટા દ્રવ્યો છે, આ તો હજી પર્યાયો છે, પણ જે પાંચ મોટા દ્રવ્યો છે જબરજસ્ત સ્વભાવથી અનંત છે બધા, એને એકમાં નાખી દીધા. એને આ તો કેવું કહ્યું કે પાંચને એક રૂમ આપ્યો રહેવા માટે, અને ઓલા એક એકને ચાર ચાર તત્વ રૂમ આપ્યા. આને આટલી સગવડ ને આને આટલી સગવડ, પ્રયોજનની મુખ્યતાથી નિરૂપણ છે. એટલા માટે સર્વથા જ્ઞાને જ જોવે છે. વિકાર ની નાસ્તી જોવાય છે ત્યાં, વિકાર નથી એમ જ્ઞાન થાય છે.
ભગવાન જય ઓમ.